તારીખ 1-10-1997 સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 231
સ્વાનુભૂતિ દર્શન 38 નો પ્રશ્ન ચાલે છે. નાની પાસેથી જ્ઞાન માગવું કે ભક્તિ માગવી એની ચર્ચા કરે છે. ત્યારે બેનશ્રી આધાર લઈએ છીએ શ્રીમદજીના વચનામૃતનો. શ્રીમદજી એમ લખે છે કે જ્ઞાની પાસે જ્ઞાન માગવા કરતા ભક્તિ માગજે, કેમ કે તેનાથી તને તારા સ્વભાવને મહિમા આવશે. જુઓ, જ્ઞાનથી તને તારા સ્વભાવની મહિમા નહીં આવે, પણ ભક્તિથી તને તારા સ્વભાવની મહિમા આવશે. સ્વભાવની મહિમા ક્યારે આવે? કે દર્શનો ઘટે ત્યારે. દર્શનોનો અનુભવ ઘટે તો સ્વભાવની મહિમા આવે. નહીંતર જ્ઞાનમાં જાણે કે આત્મામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત આનંદ છે, પણ છતાં પોતાને મહિમા ન આવે. જ્ઞાનનો સ્વભાવ શું છે, નિભાવ શું છે, એમ તો તત્વ વિચાર કરીને જાણજે. તત્વ જ્ઞાનના તત્વ વિચાર કરીને તું જ્ઞાનનો સ્વભાવ શું છે અને જ્ઞાનનો વિભાવ શું છે. જેમ ચારિત્ર ગુણનો સ્વભાવ વિતરાગતા છે અને વિભાવ છે એ રાગદ્વેષ છે, એમ જ્ઞાનનો સ્વભાવ સ્વરૂપનો અનુભવ કરવો તે છે. જ્ઞાનનો શું સ્વભાવ છે? સ્વરૂપનો વેદ, સ્વરૂપને વેદવો, સ્વરૂપનો અનુભવ કરવો એ જ્ઞાનનો સ્વભાવ છે. પરપદાર્થને વેદવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. સ્વરૂપનું અવલંબન લેવું તે જ્ઞાનનો સ્વભાવ છે, પણ પરપદાર્થનું અવલંબન કે આધાર લેવો તે જ્ઞાનનો સ્વભાવ નથી. હું શરીરના આધારે જીવું છું એ જ્ઞાન વિપરીત છે, વિભાવિક જ્ઞાન છે. એ જ્ઞાન વિભાવિક જ્ઞાન છે. શું જ્ઞાનમાં સ્થિરતા આવે, પોતાના સ્વરૂપની લીનતા આવે એ જ્ઞાનનો સ્વભાવ છે. પણ ચંચળ થઈને અનેક જ્ઞેયોમાં ઉપયોગ પરિભ્રમણ કરે એ જ્ઞાનનો સ્વભાવ નથી. જીવના પરિણામ સંકલ્પ વિકલ્પ પ્રમાણે પરિભ્રમણ કરે છે એ ભાવ પરિભ્રમણ છે. એના ફળ સ્વરૂપે અનેક જગ્યાએ જન્મમરણ થાય છે એ દ્રવ પરિભ્રમણ છે. એ ફળ છે, ભાવનું એ ફળ છે. એમ પરપદાર્થને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે, પણ પરપદાર્થને પોતા રૂપે એકત્વપણે જાણવું એ જ્ઞાનનો વિભાવ છે. શરીરને મારું જાણવું, કુટુંબને મારું જાણવું, ઘરને સંપત્તિને મારી જાણવી એ જ્ઞાનનો વિભાવ છે. એમ જ્ઞાનનો સ્વભાવ શું અને જ્ઞાનનો વિભાવ શું એમ તત્વ વિચાર કરીને જાણવું. પણ માત્ર જાણી લો, જાણીને શીખી લો, ભણી લો, આવું બધું કરવાથી તું એમાં ને એમાં રોકાઈ જઈશ અને તારા તરફ વળવાનો અવકાશ રહેશે નહીં. એ કુતૂહલ વૃત્તિ થઈ. માત્ર જાણી લો, શીખી લો, અથવા કોઈ મને આમ કહે તો એની સામે હું આમ કહી શકું, અથવા કોઈને હું સમજાવી શકું, એ બધું પરલક્ષી જ્ઞાન છે, જ્ઞાનનો વિભાવ છે. એનાથી પોતા તરફ વળવાનો અવકાશ રહેશે નહીં. ગુરુના સ્વભાવની મહિમા આવતા તું સહેજે અંતરમાં વળી જશે, તારાથી વિભાવમાં ટકી નહીં શકાય. જો બહુ મહત્વની વાત કરી આ, ગુરુને ઓળખ એટલે એની અંતર પરિણતિથી ઓળખ, કે પોતે પુરુષાર્થ કરીને, અંતર્મુખી પુરુષાર્થ કરીને અંતરમાં વળે છે. એવું જો તને એમના સ્વભાવની મહિમા આવશે તો તું સહેજે અંતરમાં વળી જઈશ. એમના સ્વસંવેદનને તું જોઈશ, તને સ્વસંવેદનનો આવિર્ભાવ થશે અને એ રીતે તારું અંતર્મુખપણું છે એ પ્રગટ થશે સહેજે સહેજે. શું કરવાથી નહીં થાય, એ સહેજે થશે એમ કે છે. શું આ વાત? હા, સહેજે થાય છે. હવે શું થાય કે ન થતું એટલે કરવાનો ભાવ આવે, અથવા ઈચ્છા થાય કે મારા પરિણામ અંતર્મુખ થાય તો સારું, મને આત્માને શાંતિ પ્રાપ્ત થાય. ઈચ્છા એક વાત છે, ભાવના એક બીજી વાત છે. ઈચ્છા અને ભાવનામાં ભેદરેખા છે થોડી. ઈચ્છામાં રાગની પ્રધાનતા છે, ભાવનામાં આત્મભાવની પ્રધાનતા છે, જ્ઞાનની પ્રધાનતા છે, મુખ્યતા છે. પ્રધાનતા એટલે મુખ્યતા છે. અહીંયા જરા સુગમ વાત એટલા માટે કરી છે કે જો તમે ગુરુનું સ્વરૂપ, એનું અંતરંગ સ્વરૂપ ઓળખાય તો તું સહેજે અંતરમાં વળી શકીશ. પરદ્રવ્યનું કાર્ય અઘરું છે અને સ્વદ્રવ્યનું કાર્ય સહેલું છે, એવું એક અહીંયા પ્રયોગમાં સમજવા જેવો વિષય છે. જેમ કે કોઈને સાયકલ ચલાવતા ન આવડતી હોય તો બીજાની સાયકલ ચલાવતા જોવે એટલે એને આવડી ન જાય, એને પ્રેક્ટિસ કરવી પડે. ગાડી ચલાવવામાં પણ એવું છે, પ્રેક્ટિસ કરવી પડે. થિયરી સમજી લઈએ આપણે, કે આ સ્ટિયરિંગ છે, આ નીચે ક્લચ છે, બ્રેક છે, એક્સિલેટર છે, શું અને આ રીતે એના અંદરના સિસ્ટમ છે, આ રીતે એની ઇગ્નિશન કી છે, આ આમ છે આમ છે, બધું સમજી લઈએ. શું પણ પ્રેક્ટિસ વગર ગાડી ચલાવતા ન આવડે. તમે જોવો કોઈક ચલાવે છે એટલે આવડી જાય એવું પણ નહીં, તમારે ખુદને પ્રેક્ટિસ કરવી પડે. આમાં અવલોકનની કેટલીક પ્રેક્ટિસ થયા પછી, અંતર અવલોકનની, પોતાના ભાવોની અંતર અવલોકનની કેટલીક પ્રેક્ટિસ થયા પછી સત્પુરુષનું ઓળખાણ થઈને એનું પરિણમન જોતા પરિણમન કરતા આવડે છે. પર પદાર્થની પર્યાય જોઈને કરતા ન આવડે, ભૌતિક ઉદગળમાં. પણ ચૈતન્યની શ્રી ગુરુનું પરિણમન જોતા અહીંયા પરિણમન આવે ખરો. એ વેદના જેવું છે, કોકની વેદના જોઈને દુઃખ થાય ને, કેમકે એ સ્વસંવેદનરૂપ પરિણામ છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ શું કરવા સ્થાપીએ છીએ કે કેવળ જ્ઞાનમાં અનંત સ્વસંવેદન છે. કેટલું છે? અનંત સ્વસંવેદન છે. એનું પ્રદર્શન કરે છે ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમા. વેદન જોઈને વેદન આવે, એવો નિયમ છે. વેદન જોઈને વેદનનું પરિણમન થાય એવો નિયમ છે. તમે કોઈને હસતા જુઓ, તમારી સામે કોઈ હસે એટલે તમે હસીને જ જવાબ દેશો. કોઈ મોઢું ફેરવીને વાત કરશે એટલે તમને જરાક દુઃખ થશે કે આમ આમ કરે છે. એ જે બધો વેદનનો વિષય છે એવો છે કે આપોઆપ જ સામાન્ય વેદન એ પ્રકારનું ઊભું કરે છે. રસ્તા ઉપર કૂતરું મોટર ગાડી નીચે આવી ગયું હોય અને ચીસા ચીસ કરતું હોય કે લોહી નીકળી ગયું હોય એને, તો જોઈને દુઃખ થવાનું. એની પીડા ને વેદના જોઈને એની હવે કઈ સગા સગા સંબંધીનો કઈ વ્યવહાર નથી. સગામાં તો કુટુંબ વાળાને કઈક થાય તો પોતાને દરદ થાય, મમત્વને કારણે એ તો ઓળી બીજી વાત છે, એમાં તો મમત્વનું કારણ છે. આમાં તો કાંઈ નથી, ત્રાહિત જીવ છે. પણ વેદન જોઈને તમને વેદન આપશે એમ ગુરુનો મહિમા, ગુરુનો સ્વભાવ જાણીને, એની અંતર્મુખ સ્થિતિ જોઈને હું સહેજે અંતર્મુખ થઈ શકીશ. આ પ્રત્યક્ષ યોગની મહિમા કૃપાળુદેવે જે કરી છે એ જ વાત બેન શ્રી કરે છે. આ રહસ્ય છે પ્રત્યક્ષ યોગનું, રહસ્ય શું અને એનો લાભ અને એનું મહત્વ કેટલું, એનું પરિણમન જોઈને પોતાને પરિણમન આવે તો તરી જાય, તો તરી જાય. કેમ કે અંતર્મુખ થવું એ એક જ રહસ્ય છે. કેવી રીતે અંતર્મુખ થવું એ બહુ મોટું રહસ્ય છે, નાની સુની વાત નથી. એટલે એ વાત કરી કે જો ગુરુની દશાની મહિમા આવી, મહિમા આવતા તું સહેજે અંતરમાં વળી જશે, તારાથી વિભાવમાં ટકી નહીં શકાય. સહેજે જે વિભાવ છોડવો કઠણ છે એમાં તું ટકી નહીં શકે. આ પરમ સત્સંગનો લાભ છે. આ જો ગુરુની દશાની મહિમા આવી તો આત્માની સ્વભાવની મહિમા આવશે અને તો વિભાવમાં ટકી નહીં શકાય. વિભાવમાં ટકે છે, સ્વભાવમાં નથી આવી શકતો. સ્વભાવની મહિમા વાળો વિભાવમાં ટકી નથી શકતો. પોતા તરફ જવાનો પ્રયત્ન ઉપડશે, તારો પુરુષાર્થ ઉપડશે. એમનો પુરુષાર્થ જોઈને તારો પુરુષાર્થ પણ ઉપડશે. પરિભ્રમણની વેદનામાં આવેલો જીવ હોય એની વેદના જુઓ ને તો વેદના આવવાનું કારણ બને, આવા પ્રસંગો બને છે. એક જીવને પરિભ્રમણની વેદના આવી હોય તો એ જોનારને વેદના ઉપડવાની યોગ્યતા હોય તો વાર ન લાગે. વેદના વિષય એવો છે. એમ પુરુષાર્થમાં પણ એવું જ છે. સાધકનો પુરુષાર્થ જુએ તો મુમુક્ષુને પુરુષાર્થ ઉપડે. ધર્માત્માનો સત્પુરુષનો પુરુષાર્થ જુએ મુમુક્ષુને પુરુષાર્થ ઉપડે. એમનો વૈરાગ જુએ તો મુમુક્ષુને વૈરાગ્ય આવે. આ પ્રત્યક્ષ યુગમાં તો ઘણા ગુણ આવે છે. ઉપાડું દિવસે જે મહિમા કર્યો છે એની પાછળ એમની બહુ ઊંડી સમજ અને બહુ ઊંડો અનુભવ છે. પોતા તરફ જવાનો પ્રયત્ન એવો પડશે. નિજ મહિમા વગર જ્ઞાન પોતાના તરફ આવશે નહીં. પોતાના સ્વરૂપના મહિમા વગર અંદરમાં નહીં વળે. જો તને પોતાની મહિમા નથી આવતી તો વિભાવની મહિમામાં તું ઊભો રહીશ અને સ્વભાવ તરફ નહીં જઈ શકાય. માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય. કેવું જ્ઞાન કેવું હોય? મહિમાપૂર્વક જ્ઞાન હોય. એટલે જ્ઞાન ને ભક્તિ અભેદ છે. ઘણા મિત્ર પ્રશ્ન કરે છે કે જ્ઞાન માર્ગે આગળ વધવું, મોક્ષ પામવું કે ભક્તિ માર્ગે, એ બે હારે જ રહીએ છીએ. પણ પ્રશ્ન કંઈક સમજ્યા વગરનો છે. જ્ઞાન ને ભક્તિ સાથે જ રહીએ છે, અથવા એક જ પર્યાયના બે જુદા જુદા અંગ છે, પાસા છે? માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય તો હું તો ભક્તિમાં શું માને છે? પદ ગાવું એટલે આપણે ભક્તિ કરી, એ ભક્તિનું સ્વરૂપ નથી. ઓળખીને મહિમા આવો એ ભક્તિનું સ્વરૂપ છે. પદ ગાવું એ કોઈ ભક્તિનું સ્વરૂપ નથી. હવે તો પછી આ બધું ટ્રેડિશન કેમ ચાલી, પદ ગાઈને ભક્તિ કરવાની? કે જે મહિમામાં આવ્યા એની વાણી ગદ્યાત્મક હતી, પદ્યાત્મક થવા માંડી. ગુરુદેવ ઘણી વાર રસમાં આવી જાય એટલે વ્યાખ્યાન આપતા આપતા એ જે બોલે ને એ ગાવા માંડે, પણ છંદ માત્ર કઈ ગોઠવે નહીં કઈ, પણ ગાવાની ભાષામાં બોલે ઘણી વાર. અને આચાર્યો ગદ્યમાં ટીકા કરતા કરતા શ્લોક બનાવી નાખે છે, એનું કારણ એ છે, રસ ચડે છે અને મહિમા આવે છે, તો પદની રચના થઈ જાય છે. સજે કવિત્વ પણ હોય એને પદની રચના થઈ જાય, ન કવિત્વ પણ હોય તો પદની જેમ ગાવા માંડે, એને ગાવાની ભાષામાં બોલે. એટલે એને એ ભક્તિનું સ્વરૂપ કેવી રીતે ઊભું થયું, અંડરલાઈન ન સમજાય એને આઉટલાઈન પકડી સીધી, કે ભાઈ આ ગાય છે માટે આપણે ગાવ, એમ કઈ ભક્તિ ન આવે. નકલ કરવાથી કઈ અસલ ન થાય એવી વાત છે. પછી ટ્રેડિશન થઈ ગઈ કે ગાય નામ ભક્તિ, ગાય એનું નામ ભક્તિ, પણ ભક્તિનું સ્વરૂપ જુદું જ છે, મહિમા આવે એનું નામ ભક્તિ છે. બીજું કે પદ ગાવામાં ભક્તિભાવ વધવાનો એક પ્રકાર છે, એટલે પોતાને જેને ભક્તિ હોય મહિમા હોય એને એની ડિગ્રી વધારવા માટે એ પદ ગાય ખરા, એ રીતે પણ એ ટ્રેડિશન ચાલી છે. પણ અંદરમાં ભાવ વધવો જોઈએ મહિમાનો, મૂળ મુદ્દો એટલો છે. નહીતર પછી કંઠ સારો હોય તો એનો અહંભાવ આવી જાય, હું મારા જેવું કોઈ ગાઈ શકતો નથી, તો હું બહુ સારું ગાઈ શકું છું, પણ એ જે અવાજ છે એ અવાજમાં આત્મા નથી, અવાજમાં પરમાણુની પર્યાય છે, પરમાણુના સ્કંધની પર્યાય છે. કેટલાક પરમાણુ અથડાયા પછી અવાજ ઊભો થાય છે, એમાં જીવની પર્યાય મુદ્દલ નથી. કેમ કે બીજા વાજિંત્રોમાં એ અવાજ ટેપ રેકોર્ડર વગેરેમાં એ અવાજ કાઢી શકાય છે, ગોઠવી શકાય છે, એટલે એમાં આત્મા નથી કાંઈ. એની પણ વેદના માટેની ભક્તિઓ પણ છે. આપણે હે પ્રભુ હે પ્રભુ શું કહું, એ 20 દોરા છે, જો ભાવથી ગાય તો વેદના ઉપડે એવા દોરા છે. ભાવથી 20 દોરા ગાય ને તો આંખમાંથી ધાર છૂટી જાય એવું છે. શું ભાવ આવવો જોઈએ એ પ્રમાણે, બરાબર જેવો એ અંદર ભાવ ભર્યા છે એવા ભાવ આવવા જોઈએ. શું વેદનાના પણ પદો છે, દૂર પ્રભુ તું દોડ કા મારે રમત રમવી નથી, એ વેદનાનું કાવ્ય છે. પછી આનંદ ગંગેનો એક છે, ભૂલી ગયો છો પદ, એનું બહુ સરસ છે. બેન શ્રી વેદનામાં એ એક બે પદ ગાતા હતા, દૂર પ્રભુ કાતો દળ અને એક આનંદ ગંજીનું છે એ માણડી મારી થર થર ધ્રુજે એમ કરીને છે. કંચન વર્ણ ના મને કોણ બોલાવે, મને કોણ બોલાવે, કંચન વર્ણ ના આનંદ ગંજી નો વેદના કાળમાં બહુ બેઠા. પણ અવસ્થાને લઈને આખે ઝાખપ આવી એટલે એમ કહ્યું કે કઈક પદરચના કરીને મોકલો મારા માટે, તો હું કંઠસ્થ કરી લઉં ને આપના વચનો છે એ મને કંઠસ્થ કરી અને હું મારું રટણ એ પ્રમાણે ચાલ્યા કરે. એટલે પછી કૃપાળુદેવે તો 6 પદને એમાં સંકલન કરી દીધી. સમ્યક દર્શનને રહેવાના, નિવાસ કરવાના સર્વોત્કૃષ્ટ સ્થાનક, સમ્યક દર્શનના નિવાસ સ્થાન એવા 6 પદ એ પોતે પહેલા પત્ર લખેલો છે લલ્લુજીને એના ઉપરનું, અને આગળના પત્રમાં પણ એનો સંકેત છે એ એમણે પદ્ય રચનામાં ઉતાર્યો. અને એમાં બીજા ઘણા વિષય નાખ્યા, વિસ્તારથી લખી ને એ બીજી ઘણી ઘણી વાતો એમણે એમાં નાખી છે અને બહુ અમર કૃતિ થયેલી. માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય, જ્ઞાન ભક્તિ તત્વ વિચાર આદિ આત્માની મહિમાપૂર્વક હોવા જોઈએ અથવા આત્મકલ્યાણની મુખ્યતાપૂર્વક હોવા જોઈએ. પ્રથમ આત્મકલ્યાણની મુખ્યતાપૂર્વક હોય છે, પછી આત્માનું દર્શન થતા આત્માની મુખ્યતાપૂર્વક હોય છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું હોય તો પોતાનામાં વળાશે, રુચિ પોતાના તરફની થશે. એ કોર્ડિનેશન છે, રુચિ પણ પોતાને આત્માની જ રુચિ થાય. એને વિભાવમાં એકત્વ બુદ્ધિ તન્મયતા હશે તો પોતાનામાં નહીં વળી શકાય. જેને બહુ જ સાંસારિક સંયોગોના, સાંસારિક કાર્યોના, સાંસારિક વસ્તુના બહુ જ રસવાળા પરિણામ હોય એ આત્મામાં ન વળી શકે, કેમ કે એના પરિણામ તીવ્ર એ બાજુ વળેલા છે, ઊંટી બાજુ તીવ્ર વળેલા છે એટલે સૂંટી બાજુ ન વળી શકે. માટે તેનાથી તું નિરાળો થજે અથવા એમાંથી તું જરા નિરાળો રહેજે, બહુ રસ નહીં લેતો એમ કે છે. કૃપાળુદેવે બહુ સરસ વચનામૃત લખ્યું છે એ વિષયમાં કે કોઈ પણ ઉદયમાં મંદ રસે પ્રવેશ કરવો તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. મંદ રસ્તે પ્રવર્તવું, તીવ્ર રસ્તે નહીં. ઉદય તો ચાલુ છે પણ કોઈ પણ ઉદયમાં, ખાસ કરીને પોતાને જેમાં રસ રુચિ હોય એવા ઉદયમાં જાગૃતિ રાખીને મંદ રસે પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. કેમ કે જ્ઞાનીએ વિભાવ રસ તોડી અને રસને તોડીને મુખા થઈ ગયા છે, આત્મરસમાં તરબોળ થયા અને વિભાવ રસમાં મુખા થઈ ગયા. એટલે એમણે વિભાવ રસને માર્યો છે. અવલોકનમાં મુખ્ય કાર્ય વિભાવ રસને મારવાનું થાય છે. તીવ્ર વિભાવ રસ આવ્યો, માનો કે ગુસ્સો આવ્યો એકદમ જોરથી, અને જો એમાં જરાક જાગૃતિ આવે ને તમે અવલોકન ચાલુ કરો તો ડિગ્રી પારો સુધો નહીં તો ઉતરી જાય ગુસ્સામાં. ટેન્શનની વાત લો, કોઈ કારણસર ટેન્શન ઊભું થઈ ગયું એ વખતે તમે અવલોકનમાં આવો કે તારા આત્માને શું છે, શેને લઈને તમે આ બધું ટેન્શન છે, આ ટેન્શનમાં શું છે? પણ શું એવી ઉપાધિને ત્યાં પકડી કે ટેન્શન છે, સીધો ટેન્શનનો પારો નીચે આવશે. રોકડો રોકડું ફળ તમને સમજાશે, પૂછવું નહીં પડે કે આ કેમ કરવું. રામબાણી લાગશે, અમારે એવું થયું. મારો નાના ભાઈ છે, ચોથા નંબરનો ભાઈ છે, ડૉક્ટર છે. થોડુંક આ બાજુ આવવાનું શરૂ કર્યું તો એને કીધું બધું આવી રીતે વિચાર ઉપરાંત અવલોકનની પણ આમાં એક પદ્ધતિ છે. એ થોડો થોડો પ્રયત્ન કરતો હતો, હું ગયું એને. એમાં એકવાર એવું થયું કે દર્દી છે, એને ઇન્જેક્શન આપ્યું અને દર્દીએ ફરિયાદ કરી કે સાહેબ મને પરસેવા વળે છે ને મને કંઈક થાય છે, હું મને ગભરામણ થવા માંડી છે, પરસેવો વળવા માંડ્યો છે, તમે ઇન્જેક્શન આપ્યા પછી મને કંઈક અસર થવા માંડ્યું. એટલે એને એવું પૂછ્યું કે તમે આ દવાનું ઇન્જેક્શન નથી અપાતું એવું તો નથી ને? તો કા એવું જ છે કે તમે એ આપ્યું કે? તો કે હા. તો કે તારે મને પહેલાં કહેવું નહોતું કે મારે આ ઇન્જેક્શન નથી લેવાતું, એ સિવાયનું કાંઈ હોય તો આપજો એમ. તમારે તારે મને પહેલાં કહેવું જોઈએ ને કે? તો કે હું ભૂલી ગયો. તો કે તું તો ભૂલી ગયો, પણ એને ખબર પડી કે આ ઇન્જેક્શન એને આપ્યું અને હવે આ કદાચ ન પણ રહે. એને તરત એની બ્રીફમાંથી બીજા એક બે ઇન્જેક્શન કાઢીને ઠપકારી દીધા, પણ એ પાછું વળશે કે નહીં વળશે એની ખાતરી તો કાંઈ હતી નહીં. દર્દીને તો પરસેવો વળે પણ ડાક્ટરને પરસેવો વળવા મીંડ્યો. અને ટેબલ ઉપર કોઈ મરી જાય તો ડાક્ટરની પ્રેક્ટિસ ખલાસ થાય, એમાં નાના સિટીમાં તો ખલાસ, તમારે સીધું છાપામાં જ આવે. બીજે બી ગામ આખું જાણાય તો એટલું એ એટલા વિચાર્યા પહેલા જ અસર આવે. મારે ગામ છોડવું પડશે આ ગામ, એવો વિચાર કર્યા વગર પરસેવો આવે એને સીધો જ, તે અભેદ ભાવે વિકલ્પમાં જવું ન પડે એને, વગર વિકલ્પ નિર્વિકલ્પ એકદમ ટેન્શનમાં આવી ગયો. હું ટેન્શનમાં આવ્યો એવું યાદ આવી ગયું, ખુરશી ઉપર જઈને બેસી ગયો. જો જોયા કરે હવે આમાં તારા હાથની કોઈ વાત નથી, ટેન્શન કરવાથી કે નહીં ટેન્શન કરવાથી વળવાનું નથી, તું તારા પરિણામને જો તને શું કરવા આ બધું. હવે સીધું ટેન્શન ડાઉન થઈ ગયું. જેવું અવલોકન શરૂ કર્યું કે ટેન્શન ડાઉન, સીધું એકદમ પારો ઉતરી ગયો. આ તો બહુ જબરદસ્ત ઉપાય છે, અને ખરેખર જબરદસ્ત ઉપાય છે. એ કૃપાળુ દેવે જે 254માં વાત કરી, 609માં વાત કરી કે પોતાના દોષોને અપક્ષપાતપણે જોવા અને પરીક્ષણ કરવા, એ જે એમણે વાત કરી છે એ પ્રયોગની વાત કરી છે. અને જો જીવ પ્રયોગ કરે તો એનો તત્કાળ ફાયદો છે, બીજે દિવસે નથી, બીજી કલાકે નથી, બીજી સેકન્ડે નથી, એ બીજા ભાવમાં નથી. પુણ્યનું ફળ બીજા ભાવમાં આવે, પુરુષાર્થનું ફળ એ વખતે રોકડું છે, એવો વિષય છે. મોમુક્ષુતા કે બાદ આતા હૈ, ખાસ કરકે જો ધ્યેય બાંધતા હૈ પૂર્ણ શુદ્ધિ કા, ઇસકે બાદ જો અવલોકન ચલતા હૈ તો લગાતાર ચલતા હૈ ઓર યથાર્થ રૂપ સે ચલતા હૈ. ઇસકે પહેલે કોઈ ચલતા હૈ તો ઉતની યથાર્થતા નહીં આતી, બાકી જીતના કામ હોતા હૈ ઉતના ફાયદા હી હોતા હૈ, નુકસાન નહીં હૈ. લેકિન વો કન્ટિન્યુ ચલને વાલા નહીં, લગાતાર નહીં ચલને વાલા, વો બાત હૈ.
ભાવના
મેં ન્યૂનતા હૈ ઓર મુમુક્ષુતા નહીં આવી,
નહીં જબ નહીં ચલતા હૈ કન્ટિન્યુ તો ઉસકે પહેલે જીવ કો ક્યા કરના
ચાહિએ? ઉસકો ક્રમ સે ચલના ચાહિએ, વેદના સે મુમુક્ષુતા મેં આના ચાહિએ, વેદના પૂર્વક ફિર કન્ટિન્યુ ચલેગા. વિભાવમાં એકત્વ બુદ્ધિ તન્મયતા હશે તો પોતાના તરફ નહીં વળી શકાય, માટે તું નિરાળો થજે, નિરાળો થજે એમાં આ વાત છે. રસ ઘટાડજે, સમજણથી પણ રસ ઘટાડજે અને પ્રયોગથી પણ રસ ઘટાડજે, બે રીતે રસ ઘટાડજે. તારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ મહિમા તેવા તત્વના વિચાર કરજે. આ ત્રણ વાત એમણે સાથે લીધી છે. વિરક્તિ એટલે ઉદાસીનતા, એટલે રસ રસ તૂટો એ ઉદાસીનતા, નિરસપણું એ ઉદાસીનતા છે. મહિમા એટલે મહત્તા અને તત્વનો વિચાર, એ બધું સાથે રાજ્ય અને તું પોતાને ઓળખીને તારા તરફ વળજે. ઓળખા વગર વળવાનું ન બની શકે, ઓળખીને અંદર વળે. ઓળખતી વખતે આંશિક વલણ થાય છે, પછી વધતું અને યથાર્થ હોય ત્યાં ત્રણે હોય, યથાર્થ ન હોય ત્યાં એક હોય ને બીજું ન હોય. અત્યારે શું જોવામાં આવે છે કે જે તત્વજ્ઞાનના વિચારમાં બહુ લાગી રહે છે ને એને ભક્તિ બહુ નથી ફાવતી, અને જે બહુ ભક્તિ મારીએ છે ને એને આ તત્વના વિચારમાં ફાવતું નથી, બરાબર નથી, એ સારી નિશાની નથી. યથાર્થ ભક્તિ હોય ને સત્સંગ બહુ પ્રિય હોય, અને સત્સંગ પ્રિય હોય અને ભક્તિ પ્રિય હોય જ, આ યથાર્થતાની નિશાની છે. આપણે દેવલાલીમાં હિન્દુબેનની ભક્તિ પ્રધાનતા ઘણી છે, સત્સંગ એમને બહુ પ્રિય છે. હા, સત્સંગ ઘણો પ્રિય છે, એ સારી નિશાની છે. હા, મારો થોડો પરિચય છે, સત્સંગ બહુ પ્રિય છે, અને સત્સંગમાં એ ભક્તિમાં આવી જાય છે. પહેલા વહેલા મળવાનું થયું, ત્યાં સાંભળવા કોઈ આવતા હશે ને એના પરિચયમાં હશે, એમને વાત કરી હશે, તો પછી મળવાનું થયું. અમારી સાથે આ હીરાબેન છે ને, એ જરા એના પરિચય થતો એટલે એ મળ્યા હશે ને વાત કરી હશે, તો સત્સંગ માટે આપણે ભેગા થવું. મેં તો એમ છું કે આપણે એમની ભક્તિ સાંભળશું, એમને એમ કે આપણે સત્સંગ સાંભળશું. હા, એટલે મેં ભક્તિનો આગ્રહ રાખ્યો, એમણે સત્સંગનો આગ્રહ રાખ્યો. ભક્તિ કરી તો કરી, પણ કે પહેલાં આપ સત્સંગ કરી આપણે, પછી હું ભક્તિ કરીશ. બસો મેં કીધું કયો પત્ર લેશું, તો કે તમને જે ઠીક લાગે. મેં કીધું એમને કોઈ ભક્તિ પ્રધાન સારો પત્ર હોય તમે બતાવો. શું 212મો પત્ર લીધો હતો, અડધી પોણી કલાક ચાલ્યો, પણ એ તો બે આંખે આંસુની ધારા હાલી જાય સાંભળતા સાંભળતા. એ તો સત્સંગમાં ભક્તિમાં આવે છે, બહુ ભક્તિ સારી છે, નિર્મળતા પણ બહુ સારી આવે છે. એક ટેસ્ટિંગ પ્રશ્ન કર્યો એમને કાઢીને, કૃપાલુદે એમ કહે છે કે 14 ગુણ સ્થાન એ જાણવા માટે છે. આનો અર્થ શું થાય? ઠીક, કૃપાલુદેવ પત્રમાં વચન છે 14 ગુણ સ્થાન જાણવા માટે છે, એટલે શું કહેવા માંગે છે? જુઓ, 14 ગુણ સ્થાનમાં અરિહંત પદ અને ઉપરનું 14મું ગુણ સ્થાન સર્વોત્કૃષ્ટ છે, પરમેશ્વર પદ છે. છઠ્ઠા 7મા ગુણ સ્થાનથી પરમેષ્ટિ પદમાં આવે છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, પણ એ જાણવા માટે છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે એ આદરવા માટે છે, એમ કહેવા માંગે છે. બહુ ખુશ થઈ ગયા, આવું કોઈ અર્થ નથી કરતો. કેમ કે જે ગુણસ્થાન ઉપરના છે એ તો ચોખ્ખા પરમેષ્ટિ પદ છે બધા, ઉપરના બધા ગુણસ્થાન, પણ એને માત્ર જાણવાનો વિષય કીધો કેમ? ભક્તિનો વિષય કેમ ન કીધો? જાણવાનો વિષય કીધો કે તારે ભક્તિ કરવી હોય તો સત્પુરુષની કરજે. મારે ભક્તિ કરવી હોય તો પ્રથમ સત્પુરુષ ની કરજે, પછી ભગવાન ની કરજે, એમ કહેવા માંગે. એ 213માં પત્રમાં એ વાત છે, અને 223માં પણ એમણે એ વાત કરી કે પંચ પરમેશ્વરીમાં સિદ્ધ ભગવાન પહેલા આર્યન ભગવાનને નમસ્કાર એટલા માટે કર્યા છે. એ એમ સૂચવે છે કે પ્રથમ સત્પુરુષની ભક્તિ. હવે શું છે કે સત્પુરુષ છે એ તો ગૃહસ્થ છે, અને અજ્ઞાનીને જે પૂર્વકર્મના ઉદય હોય એવા જ બધા ઉદય એને છે, કેમ કે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ જ્ઞાન દશામાં ઉદયમાં આવ્યા છે. ઉદય પરિસ્થિતિ બધી અજ્ઞાની જેવી હોય, એને પરમેશ્વર માનવા એ તો ગળે સાંભળું ઉતારવા જેવી વાત છે, ટીકડી ઉતારવા જેવી વાત નથી. ભગવાનની ભક્તિ કરવી એ તો ગળે ટીકડી ઉતારવા જેવી વાત છે, ખાતરનો ગાંગડો ઉતારવા જેવી વાત છે, પણ આ તો સાંભળેલું ગળામાં નાખ્યું હોય તો એવી વાત છે, જરા અઘરી વાત છે, કઠણ વાત છે. એટલે એમ વાત વાત છે ને માર્મિક ને ગૂઢ છે. 14 ગુણ સ્થાન જાણવા માટે છે, એટલે શું કે તારું પ્રયોજન ભક્તિ કરવાનું હોય તો પ્રયોજન સત્પુરુષનું કરજે. પહેલાં તો જાણવાનો વિષય છે, 14મું 6મું 7મું આવવું હોય, 12મું આવવું હોય, 13મું આવવું હોય, એ તો તારે જાણવાનો વિષય છે. અત્યારે કાં તારે સામે કોઈ આવે એવું છે નહીં, માટે સામે તો સત્પુરુષ આવશે, પણ એની ભક્તિ પરમેશ્વર બુદ્ધિએ કરવી એ સહેલી વાત નથી. કેમ કે શંકાના સ્થાનો ઘણા હોય, શંકા જ પડે આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ બોલે છે, એડા વગર બાહ્ય દ્રષ્ટિમાં તો એ થવાનું. એવી વાત મહત્વની વાત કરવા માટે એવી વાત લખે છે. વિદ્વાન લોકો આવો અર્થ નથી કરતા, વિદ્વાનનું કામ નથી આવો, અમુક નજર જોઈ છે. જ્ઞાન વૈરાગ ભક્તિ બધું સાથે હશે તો જ તારામાં વળાશે, તે વગર વળાતું નથી. જ્ઞાન વગર ક્યાં જઈશ, એ તો તને દીવો છે. જ્ઞાન છે તો સમજણ છે તો દીવા જેવી વાત છે, જ્ઞાન વગર ક્યાં જઈશ. અને મહિમા ભક્તિ વગરનું એકલું જ્ઞાન હશે તો લુખું થઈ જશે, એ ક્યાંક ફસાશે પાછો, એ જ્ઞાન ક્યાંક ફસાઈ જશે, ખબર નહીં પડે. માટે જ્ઞાન મહિમા વિરક્તિ વગર પોતા તરફ જઈ શકાતું નથી. આ ટોટલ માર્યો. જ્ઞાની પાસેથી ભક્તિ માગજે ને જ્ઞાન નહીં માગતો એની પાછળ કેટલી વાત કરવી છે, આટલી વાત કરવી છે. જ્ઞાનની ભક્તિ સાથે હોય અને વિરક્તિ આવ્યા વિના કૃપાળુદેવના વચનામૃત ઉપરનું સ્પષ્ટીકરણ ચાલ્યું છે, બહુ સારું સ્પષ્ટીકરણ આપ્યું છે. રાગ છે એ જ્ઞાન વગરનો પરાશ્રિત ભાવ છે, અને ભક્તિ છે એમાં જ્ઞાન સાથે ભરેલું છે. ખરેખર તો જ્ઞાનપૂર્વક જે મહિમા આવે એ મહિમાને જે ભક્તિ કહેવાય જ્ઞાનની જ પર્યાય છે. એટલે એનું નામ બીજું આપ્યું મહિમા અથવા ભક્તિ, પણ એ જ્ઞાનની પર્યાય છે. અને એ જ્ઞાન વગરની હોય, ઓળખાણ વગરની હોય, સમજણ વગરની હોય તો એ રાગ છે. રાગ તો રાગનું કોઈ પારમાર્થિક ફળ તો છે એનું, આત્મ પ્રત્યે કોઈ રાગનું ફળ નથી. એટલે હોય તો સાથે હોય, જ્ઞાન ભક્તિ અને વૈરાગ ત્રણે સાથે હોય યથાર્થ હોય તો, નહીતર એકાદ કડી તૂટતી હોય તો સમજવું કે કાંઈક ગડબડ છે, એવી વાત નક્કી છે. હા, એવું લાગે, પણ અંદરનો ફેરફાર છે. આ ફેરફાર છે અંદર, બહારમાં તો સરખું દેખાય, પણ કોઈ વાર રાગવાળાનો વધારે રાગ દેખાય, એમ બને, પણ તેથી કઈ યથાર્થ નથી, એટલે કઈ યથાર્થ છે એમ નથી. બેસી જાય પાછો, પણ કોઈ ન બેસે તોય શું, પણ રાગી રાગ છે ને જ્ઞાની યથાર્થ આપણે જો ને સરખામણી નથી કરવી, પણ સમજવા માટે દ્રષ્ટાંત લઈએ કે સુભાગભાઈને કૃપાલુદેવ પ્રત્યે જે ભક્તિ હતી એ ક્વોલિટી, અને બીજા પણ એ વખતે કૃપાલુદેવના પરિચયમાં આવેલા જે ભક્તો હતા એમને પણ કૃપાલુદેવ પ્રત્યે બધાની ભક્તિ તો હતી. પત્રો તમે બીજા મુમુક્ષુઓના વાંચો છે, વમાણિયામાં છે પત્ર બધા, અમે ખાસ વાંચવા ગયા હતા અઠવાડિયાને નવરાશ્રી અંબાલાલભાઈના છે, બીજા ઘણા મુમુક્ષુના લલુજી સ્વામીના છે, બીજા કેશવલાલભાઈ લીંબડીવાળાના છે, એક મુમુક્ષુ બીજા છે નાની ઉંમરના પાછળથી આવ્યા છે, ઘણાના છે, પાંચ આઠ જણાના છે બધા. એને મૂળ પત્રો તો જર્જરિત અવસ્થામાં છે એટલે એક રજિસ્ટરની અંદર ફ્રેશ કોપી કરીને વાંચવા માટે બધાને, આ બધાને તો નથી આપતા પણ આપે છે, જેને કોઈ જિજ્ઞાસુ હોય એને આપે છે, એને વાંચવા રોકાણ હતા. એક એક પત્રમાં કૃપાળુદેવનો એક પેરેગ્રાફ સર્વજ્ઞ સમાન લખે ભક્તિમાં, હે પ્રભુ, હે જીનેશ્વર, હે પરમ તારણહાર, એક આખો પેરેગ્રાફ લખ્યા પછી આપનો યોગ ક્યારે મળશે ને અમને ભક્તિનો ક્યારે અવસર મળશે એ જણાવશો, આટલું માગે. કાંઈ જ્ઞાનની ચર્ચા ન હોય. એટલા બધા વિશેષણો ભગવાન ને જેટલા વિશેષણો વપરાય એટલા વિશેષણો કૃપાળુદેવ માટે એ લોકો વાપરતા હતા. અને સુભાગભાઈ ના પત્રો જોયો તો બે ચાર પાંચ વિશેષણો વાપરતા હતા, ભક્તિ તો એ કરતા હતા ને એ કરતા હતા, પણ ક્વોલિટીમાં ફેર ખરો. એટલે બહારમાં કોઈનો દેખાવ સારો થઈ જાય માટે વધારે ભક્તિ છે, આ અંતરની ઓળખાણમાં વિષય છે. અંતરની ભક્તિ જુદી વસ્તુ છે. આમ તો તમે સંસારમાં સમજી શકો, છોકરો હોય ધૂળ ખાતો હોય બે વર્ષમાં અને વાળી ઘડીએ ધૂળ ખાતો હોય અને હાથમાંથી ધૂળ મુકાવી દે તો રોવા માંડે, તો એની માં બે થપ્પડે મારી દે ગુસ્સામાં આવીને, લાલ આંખ કરીને બે થપ્પડ મારે, અને એને ઉછેરવા વાળી બાઈ રાખી હોય કોઈ દી મારે નહીં છોકરાને, પંપાળી પંપાળે મોટો કરે, કોનો પ્રેમ વધારે ઘણો મૂક્યો એની માં નો કે ઓલું બાઈ નોકરી રાખી છે એનો ઘણો, એટલે 5000 ની પગાર વાળી બહુ એક્સપર્ટ બાઈ રાખી હોય, આ રાજાના કુંવર હોય ને શેઠિયાના, બહુ મોટી બહુ એક્સપર્ટ એની અંદર એવી બાઈઓ રાખે કે છોકરાને કાંઈ ઓછું આવે નહીં જરાય, તો માનો પ્રેમ તો ન જ આવે ને. અને મા હોય તો ક્યારેક થોડ થપાટ પણ કરી લે, એ જે એને દ્વેષ આવ્યો એ એનો પ્રેમ બતાવે છે, એને મારે છે એનો માતૃપ્રેમ છે ને એને ખવડાવે છે એનો માતૃપ્રેમ જ છે, બે માતૃપ્રેમની જ પર્યાય છે. નોકરિયાત બાઈમાં એ તત્વ ન આવી શકે, પણ ઓળખાણથી જે ખરી ભક્તિ આવે એ ગમે એટલા રાગડા તાણે એમાં એ ભક્તિ ન આવે. એ તો છે, નહીં તો મહિમા હોય ત્યારે ઉપકાર બુદ્ધિ હોય ત્યારે જ આજ્ઞા ઉપાડે, નહીં તો ક્યાં છે. મહિમા આવે એટલે એની મહત્તા ઓળખાણ થઈને આવે, આશ્ચર્ય ની પ્રતિમા છે એવું દેખાય, આશ્ચર્યની પ્રતિમા લાગે, એમનું જે પરમાત્મા તત્વ છે, એમના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે, 223માં લખ્યું છે, એમની પરિણતિ છે, એના દર્શન થાય તો મોટી વાત છે.
મૂર્તિમાન મોક્ષ
સ્વરૂપ છે, 249માં મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે.